नमो अरिहन्तान् नमो सिद्धाणं नमो आगरियाणं नमो वर्षायाणं नमो लोके सर्वसाहूं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गुणी मङ्गलं कुन्दकुन्दरयो जैनधर्मोऽस्तु मोक्षमार्गस्य नेतारं भेतारं परमभूतानां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणरत्ने
आचार्य उमास्वामी रचित श्री तत्वाद सूत्र ग्रंथाधिराजनो आपणे स्वाध्याय करी रह्या छे। એમાં આપણે લાસ્ટ ક્લાસમાં જે સેકન્ડ અધ્યાયનો ઉપસંહાર આપણે એનો સ્વાધ્યાય કર્યો કે બીજા અધ્યાયમાં આખો વિષયવસ્તુ શું આવી એની આપણે ચર્ચા પૂરી થઈ। આજથી હવે આપણે ત્રીજો અધ્યાય શરૂ કરીએ છીએ। આ આખા ગ્રંથમાં જે કર્ણાનયુગની શૈલીથી એક પર્યાયાર્થિક નયની વિશેષતાથી સાત તત્વનું વર્ણન કરવામાં આવ્યું છે। એમાં આપણે જીવ તત્વની ચર્ચા હમણાં કરી રહ્યા છીએ, બરાબર? જો હમણાં જ આપણે જે એક ચર્ચા કરી કે કોઈ કોઈ જીવ હોય જે નિગોળમાંથી નીકળીને મનુષ્ય પર્યાયમાં આવે તો સૌથી લઘુ કાળમાં કેટલા સમયમાં એ કેટલા કાળમાં મોક્ષ જઈ શકે છે, આપણે જોયું ને કે ગર્ભ સહિત 8 વર્ષ અને અમુક અંતર મુહૂર્ત એમાં એ જીવ સમ્યક દર્શન પણ પ્રાપ્ત કરે છે, મુનિ દીક્ષા પણ ગ્રહણ કરે છે અને મોક્ષ ચાલ્યા જાય છે શ્રેણી માંડી। તો આ જે આખો મોક્ષ માર્ગ છે એનું વર્ણન આ તત્વાર્થ સૂત્ર ગ્રંથમાં જ વિશેષતાથી કરવામાં આવ્યું છે। આપણે ગ્રંથની જે શરૂઆત કરી એમાં પહેલા અધ્યાયની શરૂઆતમાં જ પહેલા સૂત્રમાં શેની વાત આવી કે સમ્યક દર્શન જ્ઞાન ચારી પ્રાણી મોક્ષ માર્ગ। એક સમરી રૂપે મોક્ષ માર્ગ કહેવું હોય તો મોક્ષ માર્ગ શું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને જ મોક્ષ માર્ગ કહે છે અને એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું જ વિશેષ એક્સપાન્ડ કરવામાં આવે તો આખો ગ્રંથ બને છે। ખ્યાલ આવે છે? જે બીજા સૂત્રમાં આગળ શું કીધું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન, જે પહેલા અધ્યાયમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની વાત કરવામાં આવી, સમ્યક ચારિત્રની વાત આગળના અધ્યાયમાં પછી પાછળથી આવશે। તો સમ્યક દર્શન કેવી રીતના પ્રાપ્ત કરવું કે તત્વાર્થના શ્રદ્ધાંતથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, તો એ તત્વ કયા છે? તો પછી આગળ કીધું ને ચોથા સૂત્રમાં કે જીવ અજીવ આશ્રવ બન સંવર નિજરા મોક્ષાસ્તત્વ, કે આ સાત તત્વો છે। એ સાત તત્વોનું વર્ણન આ આખા શાસ્ત્રમાં 10 અધ્યાયના માધ્યમથી કરવામાં આવ્યું છે। એમાં જે પહેલા 4 અધ્યાય છે એ જીવ તત્વનું વર્ણન કરે છે, પછી અજીવ તત્વ, પછી આશ્રવ, પછી બંધ આદિ આદિ એવી રીતના વર્ણન આમાં આવશે। હવે જો આપણે વાત તો કરીએ છીએ જીવ તત્વની, પણ આપણે જોયું હતું બીજા અધ્યાયમાં પણ કે ઉદ્ગલના અમુક ભાવો સાથે જીવના ભાવોનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે, માટે વર્ણન કરવામાં આવે છે ઉદ્ગલ દ્રવ્ય। જો વાત જેવી રીતના આપણે મહાવીર ભગવાનના વખાણ કરવા હોય તો વર્ણન શેનું કરીએ કે મહાવીર ભગવાનને પરમ ઔદારિક શરીર હતું, એમને સમોશરણ આદિ આવી વિભૂતિઓ હતી, એમને દિવ્ય ધ્વનિ આદિ ખરતી હતી, દેવો ચવર ઢાળતા હતા, તો આ બધું વર્ણન શેનું કર્યું કે વર્ણન તો આજુબાજુના પૂતગલ દ્રવ્યનું કર્યું અને મહિમા કોની કરવી છે કે મહાવીર ભગવાનના જીવ। અરિયંત ભગવાનના 46 ગુણ આપણે કહીએ ને, અરિયંત ભગવાનના કેટલા ગુણો કે મૂળ 46 ગુણ, એમાં આત્મિક ગુણો કેટલા કે 4 જ, કે જે અનંત ચતુષ્ટય છે આત્મિક ગુણ 4 જ છે, તો બાકીના 42 કયા છે કે એ તો શરીર અને સંયોગોના વર્ણન છે। પણ એ શરીર અને સંયોગોના વર્ણનથી પ્રયોજન શું છે કે આત્માની કેવી મહિમા હતી એ બતાવવું જ એનું પ્રયોજન છે। ખ્યાલ આવે છે ને? આવી નિમિત્ત નૈમિત્તિક સંબંધની ચર્ચા આપણા જિનાગોમાં દરેક જગ્યાએ કરવામાં આવી છે। તો જે મૂળભૂત જે પ્રયોજન છે ને એ તો આગળ અને પાછળ, શરૂઆતમાં ને એન્ડમાં, ખાલી એક લાઇનમાં કે એક સૂત્રમાં કે એક પેરેગ્રાફમાં કહી દેવામાં આવશે, પણ એની વચમાં જે આખું કન્ટેન્ટ હોય, જેવી રીતના આપણે 53 સૂત્ર જોયા બીજા અધ્યાય, એમાંથી પહેલા 7 સૂત્ર જે જોયા એ તો જીવના અસાધારણ ભાવના હતા. પછી આપણે ઉપયોગ આદિ જોયું, બરાબર? આટલા તો જીવના ભાવોના વર્ણન કર્યા, અને પછી બાકીના જે આપણે 40-45 સૂત્ર જોયા એમાં તો પૂતગલોનું જ વર્ણન કર્યું. પણ છેવટે જે ઉપસંહારમાં છેવટે જે છેલ્લું તાત્પર્યનો એક પેરેગ્રાફ કીધો ને, તો એ પેરેગ્રાફમાં શું કીધું કે આ બધું જાણીને તાત્પર્ય શું છે કે આ પૌદ્ગલિક ભાવોમાં અટકવા જેવું નથી. તાત્પર્ય શું કીધું કે જો આ 5 ભાવ અને બીજા તેના નિમિત્ત નૈમિત્તિક સંબંધ વાળું જ્ઞાન કરાવીએ છે, પણ એના તરફ લક્ષ્ય કરવું નહીં. તો લક્ષ્ય કોના તરફ કરવું? કે એક પરમ પારિણામિક ભાવ છે તેના તરફ લક્ષ્ય કરવા યોગ્ય છે. ખ્યાલ આવે છે? જો એ જ પ્રણાલીથી, એ જ પદ્ધતિથી આપણને અહીંયા 3 અને 4 અધ્યાયમાં આખું 3 લોકનું વર્ણન કરવામાં આવશે. આ જૈન ભૂગોળનું વર્ણન હવે 2 અધ્યાયના માધ્યમથી કરવામાં આવશે કે ઉર્ધ્વ લોકમાં શું છે, અધોલોકમાં શું છે, મધ્ય લોકમાં શું છે. આ વર્ણન તો પૌદ્ગલિક રચનાનું જ કરવામાં આવશે, પણ ત્યાં સમજવું શું છે કે જો જીવ આવા શુભ ભાવ કરીને સ્વર્ગમાં પણ ગયો અને જીવ આવા અશુભ ભાવ કરીને નરકાદીમાં પણ દુઃખ એણે ભોગવ્યો, તો જીવના ભાવોનું જ વર્ણન ચાલી રહ્યું છે, પણ વર્ણન આવશે બહારથી આ પૌદ્ગલિક રચનાઓ. ખ્યાલ આવે છે ને? અને એ બધા પર આપણે લક્ષ્ય કરવું નથી. આ બધું સમજીને જાણવું શું કે આ બધા પર લક્ષ્ય કરવા યોગ્ય નથી. જે શુભ અશુભ ભાવોથી જે આખી આ રામાયણ રચાય, તો એ રામાયણ રચાય પણ એના પર આપણે લક્ષ્ય કરવું નહીં. લક્ષ્ય કોના પર કરવું? કે એ કાર્ય પરમ પારિણામિક ભાવ છે એ આત્માનું જ લક્ષ્ય કરવાથી પેલું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. ખ્યાલ આવે? આ થીમને હૃદયમાં રાખજો. હવે જો આપણે ઘણા બધા સૂત્ર 3 અને 4 અધ્યાયમાં જોશું, પણ દરેક સૂત્રમાં કે દરેક ક્લાસમાં આ પ્રયોજન વચમાં વચમાં કહી શકાતું નથી, કેમકે વાત કંઈક બીજી ચાલે છે ને, લિંક બેસે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? પણ આ જે મૂળભૂત સિદ્ધાંત જે પહેલા જ કહેવાય ગયા એને હૃદયમાં રાખીને આખો અધ્યાય આપણે ભણવું. નમોકાર મંત્ર આપણે બોલીએ ને, તો નમોકાર મંત્રમાં કેવી રીતના બોલીએ? નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સવ સાહુમ. તો સવ સાહુનમ ખાલી સાધુ ભગવાનને જ કીધું? નમો લોહે આખા લોકમાં રહેલા સર્વ, તો એ 5 પદો પર લાગુ પડે છે. ખ્યાલ આવે ને કે આખા લોકમાં રહેલા સર્વ અરિયંતોને નમસ્કાર હો, આખા લોકમાં રહેલા સર્વ સિદ્ધોને નમસ્કાર હો, પણ દરેક પદમાં એ વચ્ચે કહી શકાતું નથી. જે આદિ દીપક અને અંત્ય દીપક આવે ને, તો એ તો સમજી લેવાનું હોય. એવી રીતના આ જે મૂળ સિદ્ધાંતો કહેવામાં આવ્યા એ આદિ દીપક છે જે હમણાં કયા, હવે આગળના બધા સૂત્રોમાં એ સમજી લેવા જોઈએ. જો એ ભૂમિકા સાથે આપણે 3 અધ્યાયની ભૂમિકા વાંચીએ છે, જો અહીંયાથી વાંચવાનું શરૂ કર્યું. આજે મેં ભૂમિકા બાંધી ને એ જ હવે અહીંયા લખવામાં આવી છે. જો આ શાસ્ત્રના પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા તે મોક્ષ માર્ગ છે એમ કહીને બીજા કોઈ મોક્ષ માર્ગ નથી એમ જણાવ્યું. જો આચાર્ય ભગવાને ગ્રંથ લખવાની શરૂઆત કરી અને ગ્રંથ લખતા સૌથી પહેલા જ સૂત્રમાં શું ઇમ્પોર્ટન્ટ એમને લાગ્યું કે કહેવા યોગ્ય છે કે આ જે મૂળ મોક્ષ માર્ગ છે એ જ કહેવા યોગ્ય છે. ખ્યાલ આવ્યો? તો જેવી રીતના કુનકુંદાચાર્ય પણ સમય સારજીની રચના કરી, તો સૌથી પહેલા કોની વાત કરી? કે જે સમય સારજી આ શુદ્ધાત્મા છે એની શરૂઆતમાં જ વાત કરી દીધી. ખ્યાલ આવે છે? એ જ થીમ તમને લગભગ બધા શાસ્ત્રમાં મળશે. રત્નકરણ શ્રાવકાચારમાં તમે જુઓ તો ગ્રંથ છે શ્રાવકાચાર, અને શરૂઆત ક્યાંથી કરી? કે સમ્યક દર્શન કોને કહેવાય, સમ્યક દર્શન કેવી રીતના પ્રાપ્ત થાય, પછી સમ્યક જ્ઞાન કોને કહેવાય, એના 8 અંગ શું છે, અને પછી આવ્યા સમ્યક ચારિત્રમાં. એ સમ્યક ચારિત્રના 2 ભેદ, એક શ્રાવકના આચાર અને એક મુનિના આચાર. અને હવે હું આ ગ્રંથ શ્રાવકના આચાર માટે કહું છું એમ કરીને પછી પાછળ આખો ગ્રંથ આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જ પ્રણાલી લગભગ બધા જ આચાર્ય ભગવાન એમના ગ્રંથોમાં યુઝ કરે છે. જે સૌથી મહત્વનો વિષય એને અપફ્રન્ટ જ આવી જાય. આપણે જેવી રીતના મીટિંગમાં હવે એક્ઝિક્યુટિવ સમરી મૂકી દઈએ ને ઉપર જ, ખ્યાલ આવે કે નહીં? કે પહેલા શું મેસેજ કેવો છે અપફ્રન્ટ અહીંયા કહી દેવો, જેવી રીતના આપણે કોઈ પણ ક્લાસ કે સ્વાધ્યાય આદિ હોય ને, જે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન પણ તમે સાંભળો ને અને પહેલી 5 મિનિટ મિસ કરો તો તમારું ઘણું બધું મિસ થઈ જાય. કેમ કે પહેલી 5 મિનિટમાં એ આખી ભૂમિકા બાંધી દે. પહેલી 5 મિનિટ પણ નહીં, લગભગ 1 મિનિટ કે આમ 5 વાક્યમાં જ કે આ કયો ગ્રંથ ચાલે છે, એમાં શું વિષય વસ્તુ આવે છે, ગયા પ્રવચનમાં શું આવ્યું અને હવે આજે શેની વાત આવશે, એ પહેલા પેરેગ્રાફમાં જ લગભગ આવી જાય. અને પછી આખી વિષય વસ્તુ આ પ્રવચનની ચાલુ થઈ જાય એમ. એટલે આજે જે આપણે કહીએ ને કે એની ઉત્થાનિકા કહો કે એકદમ ફ્રન્ટ એન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એવી રીતના અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ માર્ગ છે, બરાબર એમ જણાવ્યું આગળ. તેથી એમાં એમ પણ જણાવ્યું કે પુણ્ય પાપથી કે શુભ ભાવથી કે પર વસ્તુ અનુકૂળ હોય તો ધર્મ થઈ શકે એમ માનવું તે ભૂલ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે આત્માના શુદ્ધ પર્યાય છે. તેને એક શબ્દમાં કહીએ તો સત્ય પુરુષાર્થ તે મોક્ષ માર્ગ છે, બરાબર. મોક્ષ માર્ગ કહીએ કે રત્નત્રય કહીએ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહીએ, બધું એક જ છે. આથી સિદ્ધ થયું કે આત્માની પોતાની શુદ્ધ પરિણતિ તે જ ધર્મ છે. ધર્મ કોને કહેવાય? ત્યાં જો પ્રવચન સારની જે 7મી ગાથા છે ને, એમાં પણ ધર્મને શું કહ્યું કે ધર્મ છે તે જીવના મોહ અને ક્ષોભ રહિત સામ્ય પરિણામ છે. જે કોઈ જીવ સમતા ભાવમાં પોતાના આત્મામાં લીન રહીને શાંતિના પરિણામમાં રહે છે તે ખરેખર ધર્મ છે. આપણે જો તમે ખરી રીતે વિચાર કરો જુઓ તો જે ધર્મના નામે જેટલી પણ બાહ્યમાં ક્રિયાઓ જોવામાં આવે છે ને, એ બધી કોલાહલવાળી છે, બધી કોલાહલવાળી ક્રિયાઓ છે. આપણે કંઈક તો નૃત્ય કરશું, કંઈક વાજિંત્ર વાજા વગાડશું, કંઈક સુર રાગમાં ભક્તિઓ આદિ ગાશું, જે આત્મામાં જે લીન મુનિરાજ કે અરિયંત ભગવાન છે એમની સામે આ બધું કોલાહલ છે કે ને. અને જે જીવ પોતાના આત્મામાં લીન છે એમને બીજા કોઈ વિકલ્પ જ ઉત્પન્ન નથી થતા અને જે શાંતિ અને સુખનો અનુભવ કરે છે આ ખરેખર ધર્મ છે. આપણે આપણું જીવન જોઈ લઈએ, આખો મનુષ્ય ભાવ જોઈ લો તો જેટલી પણ આપણે બહારમાં જેટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ એ બધી કોલાહલવાળી છે કે નહીં? આપણા એન્ટરટેનમેન્ટ પણ કોલાહલવાળા છે કે નહીં? ટીવી જુઓ, કંઈક રમત રમવા જઈએ, કંઈક ફરવા આદિ જઈએ, બધામાં જાણે કંઈક ને કંઈક આમ આકુળતા, એટલે એક કંઈક ને કંઈક આમ એક જાણે એક્ટિવિટીઝ છે, ખ્યાલ આવે ને? બધામાં કંઈક ને કંઈક એક્ટિવિટીઝ છે, કંઈક ને કંઈક વિકલ્પ ઉત્પન્ન થાય છે આપણને નિરંતર. ક્યાંય શાંતિ નથી આ વિશ્વમાં, બીજે ક્યાંય જ શાંતિ નથી. શાંતિ ક્યાં છે? કે બસ એક પોતાના આત્મામાં જીવ લીન થાય અને ત્યાં એને જે શાંતિ સુખનો અનુભવ જે થાય છે એ ખરેખર આ ધર્મ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો એ જ સત્ય પુરુષાર્થ છે, એ જ સમ્યક દર્શન છે, એ જ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ પણ એ છે અને મોક્ષ પણ એ જ છે. જે જીવ સર્વપ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરે તો પણ આત્મામાં લીન થઈને શાંતિપૂર્વક પ્રગટ કરે છે, મુનિ દશા પ્રગટ કરે તો પણ એ લીનતાની વૃદ્ધિ થવાથી જ મુનિ દશા થાય છે, અને પૂર્ણ દશા પ્રગટ કરે ભગવાનની જેમ તો પણ આત્મામાં લીન છે. બસ એક જ કામ કરવા યોગ્ય છે, બીજું કાંઈ કામ કરવા લાયક જ નથી, છે ને? જો આગળ વાંચે તો એ જ સત્ય પુરુષાર્થ છે તે મોક્ષ માર્ગ છે. આથી સિદ્ધ થયું કે આત્માની પોતાની શુદ્ધ પરિણતિ તે જ ધર્મ છે. આમ જણાવીને અનેકાંત સ્વરૂપ બતાવ્યું. તે સૂત્રમાં પહેલો શબ્દ સમ્યક દર્શન કયો છે એ એમ સૂચવે છે કે ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી જ થાય છે, બરાબર. આપણે 3 જે જોયા, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રાણી, મોક્ષ માર્ગ, જો બે જાતના કથન શાસ્ત્રમાં આવે છે. આપણે 3 ગુણની વાત કરીએ છીએ ને, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. શ્રદ્ધા ગુણની સમ્યક પર્યાય એટલે સમ્યક દર્શન, જ્ઞાન ગુણની સમ્યક પર્યાય એટલે સમ્યક જ્ઞાન, ચારિત્ર ગુણની સમ્યક પર્યાય એટલે સમ્યક ચારિત્ર. હવે પહેલા શું પ્રગટ થાય છે કે ખરેખર પહેલા પછી કઈ છે જ નહીં, ખરેખર તો ત્રણેય એક સાથે પ્રગટ થાય છે. ત્રણેય એક સાથે પ્રગટ થવા છતાં ત્યાં ઉદાહરણ એમ આપ્યું કે જેવી રીતના આપણે કોઈ દીવો જલાવીએ, દીવો બાળીએ, તો દીવો બાળવા પછી પ્રકાશ થાય કે પહેલા પ્રકાશ થાય પછી દીવો બળે, કે એવું કાંઈ જ નથી, બે સાથે જ થાય છે. જ્યારે દીવો બળે છે ત્યારે જ પ્રકાશ થાય છે. પણ આવું હોવા છતાં દીવાને કારણે પ્રકાશ થયો એટલે કારણ અને કાર્યના ઉપચારથી એમ કહેવામાં આવે કે દીવો બાળવાથી પ્રકાશ થયો. એટલે પહેલા દીવો બાળવું લીધું અને પછી પ્રકાશ થયો એમ લીધું. ખ્યાલ આવ્યો ને? હવે જો એવી જ રીતે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર ખરેખર તો ત્રણેય સાથે થાય છે. ત્રણેય સાથે થવા છતાં જ્યારે શ્રદ્ધા સમ્યક થાય ત્યારે જ્ઞાનને સમ્યક અને ચારિત્રને સમ્યક નામ પડે છે. માટે કારણ કાર્યના ઉપચારથી સમ્યક દર્શનને પહેલા થાય છે એમ કીધું, અને પછી સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર થાય છે. બરાબર, આ એક જાતનું કથન છે. હવે જો બીજી જાતનું કથન કે જેવી રીતના કોઈ મિથ્યા દ્રષ્ટિજી હોય, અનાદિ સંસારમાં ભમતો હોય, જસ્ટ વન ફાઇન ડે એને શ્રદ્ધા સમ્યક થઈ જાય, એવું ક્યારે થતું નથી. એટલે આપણે કહીએ ને કે શ્રદ્ધા સમ્યક પહેલા થઈ, તો કઈ વન ફાઇન ડે એમ જ શ્રદ્ધા સમ્યક થઈ ગઈ એમ થતું નથી. તો કેવી રીતના થાય કે સર્વપ્રથમ તો બધું કાર્ય જ્ઞાનમાં થાય છે. જ્ઞાનમાં જીવ જેવી રીતના આપણે કહીએ ને કે પ્રયોજનભૂત વસ્તુઓને જાણે છે, તત્વને જાણે છે. હું જીવ છું, આ શરીર આદિ અજીવ છે, આ આશ્રવ આદિ દુઃખરૂપ છે, આ મોક્ષ સુખરૂપ અવસ્થા છે. આવું બેઝિક વસ્તુના જે ભાવ છે એ ભાવ એ જીવને જ્ઞાનમાં પહેલા સમજાય છે, બુદ્ધિપૂર્વક જ્ઞાનમાં એને સમજાય છે. એના પર તત્વચિંતન આદિ કરે છે અને પોતાના આત્મામાં પોતાપણું માનીને જ્યારે લીન થાય છે ત્યારે એને શ્રદ્ધા સમ્યક થાય છે. બરાબર, એટલે કામ પહેલા ક્યાં થયું? આખું કે આખું કામ તો જ્ઞાનમાં જ થયું, અને પછી શ્રદ્ધાએ જેવી રીતના જ્ઞાને વિષય આપ્યો એવી રીતના શ્રદ્ધાએ પરિણમન કર્યું. એટલે આ એક રીતે ઉપચારથી કહીએ તો જ્ઞાનને કારણે શ્રદ્ધા સમ્યક થઈ. ખ્યાલ આવે ને? કારણ કોણ? જ્ઞાન, અને કાર્ય શું? શ્રદ્ધાનું સમ્યક થયું. ખ્યાલ આવે ને? આ બીજી જાતની વર્ણન કરવાની પદ્ધતિ છે. પહેલી પદ્ધતિમાં શું કીધું કે જ્યારે શ્રદ્ધા સમ્યક થઈ ત્યારે જ્ઞાનને સમ્યક નામ અપાયું. જ્ઞાનમાં જે પહેલા આખું બુદ્ધિપૂર્વકનું કામ થયું એ કામ થવા છતાં જ્ઞાનનું નામ તો મિથ્યા જ છે, પણ જ્યારે શ્રદ્ધા સમ્યક થાય અનુભવપૂર્વક તો જ એને સમ્યક નામ અપાય છે, કેમ કે એ હવે અનુભવપૂર્વકનું સમ્યક જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એક રીતે શ્રદ્ધા કારણ અને જ્ઞાન સમ્યક જ્ઞાન એક કાર્ય, અને બીજી રીતે જે બુદ્ધિપૂર્વકનું જ્ઞાન એક કારણ અને સમ્યક શ્રદ્ધાથી કાર્ય. ખ્યાલ આવે છે ને? શાસ્ત્રમાં બે જાતની કથન પદ્ધતિ આવે છે, અહીંયા બીજી જાતની લીધી છે. એટલે જ્યાં જે લખ્યું હોય એ રીતે યોગ્ય સમજવું. અહીંયા શું કીધું જો કે મિથ્યા જ્ઞાનમાં જ જે આખો તત્વ નિર્ણયનો જે પ્રયાસ થયો એને એક રીતે અભાવપૂર્વક એ સમ્યક દર્શનનું નિમિત્ત છે. જો કાર્ય તો થયું બધું મિથ્યા જ્ઞાનમાં, પણ એ જ્ઞાનને એ જ્ઞાનથી બળ મળીને એને કારણે જે શ્રદ્ધાને બળ મળ્યું તો શ્રદ્ધા મિથ્યામાંથી સમ્યક થઈ. એક અભાવપૂર્વક નિમિત્ત કહેવાય ને કે આ ગયું એટલે આ શ્રદ્ધા સમ્યક થઈ. બે જાતના નિમિત્ત હોય ને, એક ભાવ નિમિત્ત, એક અભાવ નિમિત્ત. જેવી રીતના જો જ્ઞાનમાં જે નિર્ણય થયો એ સાચો જ નિર્ણય છે, પણ અનુભવપૂર્વકનો નિર્ણય નથી, એટલે હજી નામ મિથ્યા જ્ઞાન જ અપાય છે. હવે એ જ વસ્તુનો જ્યારે અનુભવ થયો તો જેવો પહેલા તત્વ વિચારમાં નિર્ણય કર્યો તો એવો જ વસ્તુનો સ્વાદ આવ્યો, પણ પહેલા એને મિથ્યા જ્ઞાન અપાયું હતું, નામ અપાયું હતું મિથ્યા જ્ઞાન, કેમ કે અનુભવ નહોતો, ખાલી એક કહે ને શાસ્ત્રીય જ્ઞાન હતું, એક ખાલી બુદ્ધિપૂર્વકનું શાબ્દિક જ્ઞાન હતું. પણ હવે એ જે અનુભવપૂર્વકનું જ્ઞાન થયું તો એને જ હવે સમ્યક જ્ઞાન નામ અપાયું. ખ્યાલ આવે છે? જો આગળ વાંચીએ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. પણ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં શું છે, જ્ઞાનની આખી ધારા બની, જે બુદ્ધિપૂર્વક, જે પહેલા તો આપણા કોન્સેપ્ટ જ બધા રોંગ હતા, એટલે એમ સમજીએ ને કે અગ્રહિત મિથ્યાત્વ હતું, અરે ગ્રહિત મિથ્યાત્વ હતું, આપણા કોન્સેપ્ટ જ બધા ખોટા હતા, તો પહેલા તો એ કોન્સેપ્ટ આપણા સુધર્યા, એ બધા સાચા થયા, તો ગ્રહિત મિથ્યાત્વ દૂર થયું. એના પછી જે અગ્રહિત મિથ્યાત્વ છે એના વિશે જીવને સાચા કોન્સેપ્ટ ખ્યાલ આવ્યા, એના પર એને તત્વ વિચાર ચિંતન મનન કર્યો અને એક જોડાણ કર્યું, એક મિલાન કર્યું બુદ્ધિમાં, પોતાના જ્ઞાનમાં, કે જો આ હું જીવ છું અને એ જીવ અહીંયા કીધું છે કે એમાં જ સુખ છે. સિગ્નલ એટલે શું? જે આખું કાર્ય છે તો જ્ઞાને કર્યું ને, આખું કાર્ય છે તો જ્ઞાને જ કર્યું બુદ્ધિપૂર્વક, અને એ બુદ્ધિપૂર્વક જ્ઞાન પછી જે તત્વ વિચારમાં જોડાયું, તો એ તત્વ વિચારમાં અને ચિંતન મનનમાં જ એ ક્યાં અબુદ્ધિપૂર્વક એ આત્મામાં લીન થઈ ગયું એને પણ ખબર ન પડી, અને જ્યારે આત્મામાં લીન થયું બસ એ ક્ષણે જ ત્યાં જ્ઞાન પણ સમ્યક થયું અને શ્રદ્ધા પણ સમ્યક થઈ અને ચારિત્ર પણ થયું છે ને. આખું કાર્ય જે છે તો બધું જ્ઞાનમાં આવ્યું થયું. ચાલો આપણે આગળ વધીએ. જો શું કહે છે કે આમ જણાવીને અનેકાન સ્વરૂપ બતાવ્યું. આ સૂત્રમાં પહેલા સમ્યક દર્શન કયો છે તેમ સૂચવે છે કે ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી જ થાય છે. આ અધ્યાયમાં સમ્યક દર્શનનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાંત કહ્યું. આ અધ્યાય એટલે પહેલા અધ્યાય બરાબર, ત્યાં સમ્યક દર્શનનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાંત કહ્યું. ત્યાર પછી તત્વાર્થનું સ્વરૂપ જણાવ્યું, એટલે આપણે જોયું ને ત્યાં સાત તત્વોનું વર્ણન કર્યું. હા, પછી ઓલા ત્રણ સૂત્ર આપણે જોયા કે જેમાં જે પદાર્થનું સ્વરૂપ સંક્ષેપમાં અને વિસ્તારમાં એ આપણે જોયું કે નય પ્રમાણ છે અથવા સત્સંખ્યા અલ્પ બહુત્વ આદિ આદિ જે બધું હતું, તો એ રીતે આપણે વસ્તુનું સ્વરૂપ અલ્પમાં કે વિસ્તારથી એને જાણ. હવે જો એના પછી તત્વાર્થનું સ્વરૂપ સમજાવ્યું અને સમ્યક જ્ઞાનના અનેક પ્રકાર કયા. હા, ત્યાર પછી તત્વાર્થનું સ્વરૂપ સમજાવ્યું અને સમ્યક જ્ઞાનના અનેક પ્રકાર કયા તથા મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ પણ સમજાવ્યું. હા, એ અધ્યાયમાં પછી આપણે જોયું મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, એ બધાના ભેદ પ્રભેદ. આપણે મતિ જ્ઞાનના પણ 336 ભેદ પ્રભેદ જોયા. શુદ્ધ જ્ઞાનમાં અક્ષરાત્મક, અનક્ષરાત્મક, ભાવ શુદ્ધ જ્ઞાન, દ્રવ્ય શુદ્ધ જ્ઞાન, આ બધા ભેદ પ્રભેદ આપણે ત્યાં જોયા. અવધિ જ્ઞાનના સર્વાવધિ, પરમાવધિ અને દેશાવધિ, એ ત્રણ ભેદ જોયા. આ બધા ભેદ પ્રભેદ આપણે ત્યાં જોઈને આવ્યા બરાબર. તો આ સ્વરૂપ સમજાવ્યું. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકતા એ જ મોક્ષ માર્ગ છે એમ પહેલા સૂત્રમાં સ્પષ્ટપણે જણાવીને જાહેર કર્યું કે કોઈ વખતે ઉપાદાનની પરિણતિની મુખ્યતાથી કાર્ય થાય અને કોઈ વખતે, જો આખું વાક્ય સાંભળજો, છેલ્લે એમ કહેશે એમ નથી. એટલે વાક્યની તો આપણને એમ લાગે ક્યારેક આમ થાય ક્યારેક આમ થાય, એમ નથી. જો ફરીથી વાંચું છું વાક્ય, કે આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રની એકતાથી એકતા જ એક મોક્ષ માર્ગ છે એમ પહેલા સૂત્રમાં જણાવીને જાહેર કર્યું કે કોઈ વખતે ઉપાદાનની પરિણતિની મુખ્યતાથી કાર્ય થાય અને કોઈ વખતે સંયોગરૂપ બાહ્ય અનુકૂળ નિમિત્તથી, કે જેને ઉપચાર કારણ કહેવામાં આવે છે તેની મુખ્યતાથી કાર્ય થાય એવું અનેકાંતનું સ્વરૂપ નથી. તો અનેકાંતનું સ્વરૂપ કેવું છે કે એ જે ઉપચારથી કહ્યું હતું એનાથી કાર્ય થતું જ નથી, અને જે આ સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રની એટલે કે ઉપાદાનની મુખ્યતાથી કાર્ય થાય છે એમ જ થાય છે, એમ આપણે આ અધ્યાયથી સમજવું. આ પહેલા અધ્યાયથી આપણે આવું સમજ્યા બરાબર. હવે જો આગળ જોઈએ, આ પહેલા અધ્યાયનો સારાંશ કીધો અહીં, હવે બીજા અધ્યાયની વાત કરીએ. જો બીજા અધ્યાયથી જીવ તત્વનો અધિકાર શરૂ કર્યો, તેમાં જીવના સ્વતત્વરૂપ, નિજ તત્વરૂપ પાંચ પાંચ ભાવો જણાવ્યા. શરૂઆતમાં જ પાંચ અસાધારણ ભાવની વાત કરી ને આપણે, તે પાંચ ભાવોમાંથી સકળ નિરાવરણ, અખંડ એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક પરમ ભાવ એટલે કે જ્ઞાયક ભાવ, એના આશ્રયે ધર્મ થાય છે. આના આશ્રયે ધર્મ થાય છે. જો અહીંયા મારે એક જે યંગસ્ટર્સ આવ્યા હોય ને એના માટે મારે એક બહુ ઇમ્પોર્ટન્ટ કમેન્ટ કરવી છે. તમે જેટલા પણ આપણા મૂળ દ્રવ્યાનુયોગના પરમાગમ હાથમાં લેશો ને તો વાત તો કરવી છે બસ એક શુદ્ધ આત્મા, ખાલી પોતાના આત્માની જ વાત કરવી છે. વસ્તુ તો આટલી સિમ્પલ છે, પણ ત્યાં આચાર્ય ભગવાનને એવો અહોભાવ આવે કે એની આગળ ઘણા બધા વિશેષણો લગાવી દેવામાં આવે છે. આજે જયતીબેને પણ શરૂઆતમાં જે નિયમસારની વાત કરી તો કારણ સમયસાર, કારણ શુદ્ધ પર્યાય, કારણ નિયમ, પછી તો એમણે કહ્યું ને કે નિશ્ચય ક્રોધના અભાવ સ્વભાવી, નિશ્ચય માનના અભાવ સ્વભાવી. આ બધા જે વિશેષણો છે કોના છે કે અરે આત્મા જ એક, આત્મા એક જ પદાર્થ છે એને આટલા બધા વિશેષણથી સમજાવવામાં આવે છે. ક્યારેક કોઈક વિશેષણનો મતલબ ન સમજાય તો ડોન્ટ વરી. શું કહેવાય? ના ના, શાખાની એક જ વસ્તુની વાત છે, એક જ વસ્તુની વાત છે. જેવી રીતના આપણે ઉપર સિમંદર ભગવાન છે, વાત કોની કરવી છે કે સિમંદર ભગવાન, અને કેવી રીતના વર્ણવીએ કે જો વિદેહ ક્ષેત્રમાં સાક્ષાત વિરાજમાન દિવ્ય ધ્વનિના દાતા જીવંત સ્વામી અર્યંત પદમાં વિરાજમાન અનંત ચતુષ્ટયના ધારી. આટલા બધા આ શું છે? આ બધા, આ બધા વિશેષણો જ છે, બધા ફીચર્સ છે, પણ વાત કોની કરવી છે કે બસ એક સિમંદર ભગવાન. ખ્યાલ આવે ને? હવે જો આ વાક્ય જે આપણે વાંચ્યું ને આટલું મોટું, વાત કોની કરવી છે કે એક શુદ્ધાત્માની અથવા પરમ પારિણામિક ભાવ, એટલે કે પોતાના આત્માની ઇન શોર્ટ. પણ જો વાક્ય કેવી રીતના કહે છે, એટલે મારે એમ કેવું છે કે યંગસ્ટર્સ બધા આટલા લાંબા લાંબા વાક્યથી ડરી ના જવું. ક્યારેક કોઈ વિશેષણ ન પણ સમજાય ને તો એને ઇગ્નોર કરીને આખા વાક્યનો ભાવ પકડી લેવો. ખ્યાલ આવે છે? જો અહીંયા શું કહે છે કે આ પાંચ ભાવોનું વર્ણન કર્યું, એ પાંચ ભાવમાંથી સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ એટલે કે જ્ઞાયક ભાવના આશ્રયે ધર્મ થાય છે. વાક્ય એટલે એનો મૂળ સાર કેટલો છે કે આ પાંચ ભાવ કીધા એમાંથી જ્ઞાયક ભાવના આશ્રયે ધર્મ થાય છે. બીજા ચાર ભાવ જે કીધા એના આશ્રયે ધર્મ થતો નથી. ઇન શોર્ટ આટલું જ કેવું છે. પણ ત્યાં આચાર્ય ભગવાનને એવો અહોભાવ આવે છે કે એટલા સાથે વિશેષણો પણ લખી નાખે છે. એટલે ઘણીવાર જો આવા વાક્યનો સ્વાધ્યાય કરવો હોય ને તો એક ટેકનિક, પહેલા શરૂઆતનું વાંચો ને એન્ડનું વાંચી લો, એટલે તમને વાક્યનો શું મિનિંગ છે સમજાઈ જાય. આ તો જો કંઈ નથી, આ જે વાક્ય કીધું ને ખાલી બે જ લાઈનનું છે. તમે જે નિયમસાર આદિ ગ્રંથમાં જાઓ તો આખો ને આખો પેરેગ્રાફ વિશેષણ જ હોય. ખ્યાલ આવે છે ને? તો આપણે વાક્યની શરૂઆત કરીએ, હજી ત્રીજી ચોથી લીટીમાં હોય ત્યાં ભૂલી જઈએ કે અરે વાત ક્યાંથી શરૂ કરી હતી. એટલે પહેલું વાક્ય અને છેલ્લું વાક્ય પહેલા વાંચી લેવું, એટલે ભાવ ભાષણ થઈ જાય કે ભાઈ વાત કોની કરે છે. પછી વિશેષણોને માણો. ખ્યાલ આવે છે ને? પછી એનો આનંદ લો. તો જો અહીંયા શું કીધું કે બીજા અધ્યાયમાં પાંચ અસાધારણ ભાવની વાત કરી, એમાં જે એક જ્ઞાયક ભાવ છે તેને આશ્રય જ ધર્મ થાય છે એમ જણાવવા માટે ઔપશમિક ભાવ કે જે ધર્મની શરૂઆત છે તેને પહેલા ભાવ તરીકે વર્ણવ્યો, ત્યાર પછી જીવનું લક્ષણ ઉપયોગ છે એમ જણાવીને તેના ભેદો બતાવ્યા. આ ઉપયોગ એટલે જે આઠમા નવમા સૂત્રમાં આવ્યું ને પછી પાછળ, અને પાંચ ભાવોની સાથે પર દ્રવ્યો ઇન્દ્રિયો વગેરેનો કેવો સંબંધ હોય છે તે જણાવ્યો. ખ્યાલ આવે? જો આખો જે બીજો અધ્યાય આપણે જોયો એમાં શરૂઆતમાં જીવના પાંચ અસાધારણ ભાવ કીધા. આપણે છ આઠ કેટેગરી જોઈ હતી ને લાસ્ટ ટાઈમ, જીવના પાંચ અસાધારણ ભાવો કીધા, પછી જીવનું લક્ષણ ઉપયોગ તરીકે કીધું, પછી જીવના સંસારી અને મુક્ત એવા બે ભેદ કીધા, એમાં જ ત્રસ અને સ્થાવર ભેદો લઈ લીધા બરાબર. એના પછી ઇન્દ્રિયના ભેદો કીધા, ઇન્દ્રિયના ભેદ પછી લિંગના ભેદ કીધા, એના પછી જે પાંચ પ્રકારના શરીર છે એના ભેદ પ્રભેદ કીધા, એના પછી જે જન્મના ભેદો છે એ કીધા, અને યોનિના ભેદો એમાં કીધા, અને છેલ્લે આયુ કીધું બરાબર. આ અલગ અલગ કોન્સેપ્ટથી આખો બીજો અધ્યાયનું વર્ણન કર્યું. પણ આખા અધ્યાયમાં વર્ણન શું કરવું હતું કે આ બધા પર લક્ષ્ય ન કરીને એક જે પરમ પારિણામિક ભાવ કીધું એના આશ્રયે ધર્મ થાય છે એ કરવા યોગ્ય છે બરાબર. એ આખો સાર ત્યાં કીધો. તો એ કેવો સંબંધ છે તે જણાવ્યું. બરાબર, હવે જો આગળ જઈએ, હવે પાંચ ભાવનું અહીંયા વર્ણન કરે છે થોડું. જીવને, જીવનો ઔદયિક ભાવ તે જ સંસાર છે. આ ઔદયિક ભાવ એટલે શું કોઈને ખ્યાલ છે? આ જે ક્રોધ માન માયા લોભ જે ચાર કષાયોમાં નિરંતર જીવ રહે છે, આ ચાર ગતિઓમાં પરિભ્રમણ કરે છે ને, ગતિ આદિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ આદિ. આ જે બીજા ચાર ભાવો જે કીધા, આ જે પાંચ ભાવમાંથી, એમાં ઔદયિક ભાવ આજે ભગવાન સિદ્ધ ભગવાન નથી થયા, મનુષ્ય ગતિમાં છે, મિથ્યાત્વ ભાવ કરે છે, અસંયમિત ભાવમાં છે, આ બધા જીવના ઔદયિક ભાવો છે. આ ઔદયિક ભાવને કારણે જીવને ચાર ગતિરૂપ સંસાર પરિભ્રમણ છે. અજ્ઞાન દશામાં ઔદયિક ભાવ હોય ત્યારે જીવને શુભ કે અશુભ ભાવ હોય છે. આ જીવ અજ્ઞાન દશામાં નિરંતર શુભ અશુભ, શુભ અશુભ ભાવો કર્યા કરે છે. શુભ ભાવનું ફળ દેવપણું, એટલે કે શુભ ભાવના ફળમાં પુણ્ય અને પુણ્યના ફળમાં દેવગતિ, અશુભ ભાવની તીવ્રતાથી નારકીપણું. અશુભ ભાવમાં પાપ, પાપથી નરક નિગોદ આદિ, અને શુભ અશુભ ભાવના મિશ્રપણાનું ફળ મનુષ્યપણ. એવા જો કોઈ મંદ પરિણામ હોય ને, વિચ ઇઝ એન એવરેજ, શુભ પણ હોય ને અશુભ પણ હોય મિક્સર, એને તી મનુષ્ય ગતિ, અને માયાનું ફળ તિર્યંજ પણ. એટલે કે થોડી પાપ ભાવની અધિકતા હોય, માયા કશાયની અધિકતા હોય, પણ એટલા પણ ના હોય કે નરકમાં વયા જાય, તો તિર્યંજમાં જાય. બરાબર, જીવ અનાદિથી અજ્ઞાની છે, તેથી અશુદ્ધ ભાવના કારણે તેનું ભ્રમણ થયા કરે છે. આ જીવ અનાદિથી અજ્ઞાની છે, નિરંતર શુભ અશુભ ભાવ કરે છે, એમાં નિરંતર એને પુણ્યપાપ પુણ્યપાપના કર્મ બંધાયા જ કરે છે, અને એને કારણે એ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. તે ભ્રમણ કેવું હોય છે પણ આપણે જોયું ને પાંચ પરાવર્તનના માધ્યમથી, તો તે ભ્રમણ કેવું હોય છે તે ત્રીજા અને ચોથા અધ્યાયમાં બતાવ્યું છે. જો હવે આ ત્રીજો અને ચોથો અધ્યાય જે બતાવે છે એમાં શું થીમ આવે છે એની વાત અહીંયા કરે છે. ફરીથી આપણે ત્રીજા અને ચોથા અધ્યાયમાં જોશું તો આખા લોકનું સ્વરૂપ ખ્યાલ આવે ને, કે આ ત્રણ લોકમાં ક્યાં કેવી રચનાઓ છે, નરક ગતિમાં કેવી રચના છે, સ્વર્ગમાં કેવી રચનાઓ, જંબુદ્વીપ આદિમાં કેવી રચનાઓ છે, એ જોશું તો બહારની ભૂગોળરૂપ રચનાઓથી એને. પણ વાત કોની કરવી છે? જો જીવ પોતાના શુભ અશુભ ભાવોમાં અહીંયા બધે પરિભ્રમણ કરી ચૂક્યો છે, ખ્યાલ આવે છે ને. આપણને લાગે કે નેહરુ પર્વત કેટલો સુંદર, અરે સોનાનો હશે એકદમ સરસ મજાનો, અરે ત્યાં સોનાના પર્વત પર પણ વનસ્પતિ કાંઈક જીવો છે કે નહીં, ત્યાં વન છે ને બધા. તો આ જીવ એ મેરુ પર્વતની આમ અત્યંત લાગણી કરીને કે અરે મેરુ પર્વત, અરે આટલો સુંદર હશે આમ તેમ, પણ અંદરથી એવા શુભ ભાવ ન કર્યા કે મેરુ પર્વત પર મુનિરાજ થઈને જાય, કે મેરુ પર્વત પર બીજી કોઈ અવસ્થામાં જાય, આમ પાપ ભાવ કર્યા, પણ મેરુ પર્વતની ખૂબ અધિકતા તો મેરુ પર્વત પર વનસ્પતિ કાયમાં પહોંચી. ખ્યાલ આવે છે ને? જો જીવને સમજો, કોઈકને આપણને પાણી બહુ ગમતું હોય ને, આખો દિવસ પાણીમાં પડી રહેવાના ભાવ થતા હોય ને, એમ થાય ક્યારેક આમ સ્વિમિંગમાં કેટલી મજા આવે, હા કેટલી આમ સરસ, તો જલચર પ્રાણી બને. હવે સમજો એમાં થોડા શુભ ભાવ પણ હોય સાથે, તો પછી ત્યાં જે સમજો કે કોઈ આવી રીતના સમુદ્ર હોય, એ સમુદ્રમાં કે નદીઓમાં કે એવી રીતના જઈને જલચર પ્રાણી બને, કે ત્યાં એને સમજો જીનાગમો એટલે જીન મંદિરનો આદિ સમાગમ પણ મળે, જેવી રીતના ઓલી ગંગા નદી ને સિંધુ નદી ઓલા દ્રહથી પડે છે ને, ક્યાં પડે કે જીનેન્દ્ર ભગવાનના મસ્તક ઉપર પડે છે, અને પછી આવે આગળ પછી ત્યાં જઈને જલચર જીવો ઉત્પન્ન થઈ જાય. હવે આમ તો પ્રાસુક જળ, કેમ કે જીનેન્દ્ર ભગવાનના અભિષેકનું જળ છે, પણ એમાં જઈને આગળ જઈને જીવો ઉત્પન્ન થાય છે કે આવી બધી વ્યવસ્થા છે. બોલો, આ જીવના ભાવનું ફળ એને અહીંયા જ મળે છે, એ ચાર ગતિરૂપ સંસારમાં આમ જ પરિભ્રમણ કર્યા હતા. હાજી એના અશુભ ત્યારે અશુભ નહોતું ને, જ્યારે પદ્મદ્રહથી એ જળ નીકળ્યું ત્યારે તો પ્રાસુક જળ હતું, અને એ જે હિમવાન પર્વતથી નીચે પડ્યું ત્યાં નીચે અકૃત્રિમ જિનાલયો છે, તો ભગવાનના મસ્તક પર જ એ નદીનું પાણી પડ્યું અને એનો અભિષેક થઈને ગંધોદક જળ થયું ને, અને પછી જેમ જેમ ભરત ક્ષેત્ર તરફ આવવા લાગ્યું ત્યાં જ એને પછી અશુભ થઈ ગયું. આ સમજો આપણે ઉપર અભિષેક કરીએ
પછી આપણે બે વાટકાઓ રાખીએ છીએ ને. હવે જો આ બધી વસ્તુ હવે ક્યાં ક્યાં કેટલી વાત કરીને કેટલું શીખાડવું, લોકોને એટલો પણ વિવેક નથી કે એક જળ એ હાથ ધોવા માટેનું છે અને બીજું જળ અભિષેકનું ગંધોદક જળ છે, બે માથા પર લગાવવા જેવા નથી. પહેલું જળ તો ફક્ત પોતે બહારથી આવ્યા છે તો ગંદા હાથ હોય તો હાથ ધોવા માટે છે, એ હાથ ધોઈને પછી બીજા જળ જે ગંધોદક છે એને પોતાના મસ્તક પર લગાવવાનું. એ ગંધોદક થી નાહવાનું નથી. આપણે ગંધોદક ને શરીરના બધા અંગો પર ચોપડી દઈએ એનાથી કઈ વિશેષ લાભ ન થાય. એ ગંધોદક એ ભગવાનને સ્પર્શ કરીને આવેલું હોવાથી આપણા માટે પૂજ્ય છે. એમાં કોઈ એવી વિશેષ ઔષધિ ગુણો નથી કે તમે આંખ પર લગાવો તો આંખ સારી થઈ જાય કે કપાળ પર લગાવો તો માથું દુખવાનું બંધ થઈ જાય, એવું કાંઈ ન થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો તમે એક આ આંગળીથી જરાક એક ટીપું લો, માથા ઉપર એને ચડાવો, બસ આટલું એનું પ્રયોજન છે. અને પછી પાછા એ હાથથી બીજે ક્યાંય સ્પર્શ ન થાય એટલે પાછા તમે જળથી એને ધોઈ લો. એટલે આ ગંધોદકનું પ્રયોજન શું છે કે એને આપણે પૂજ્યતાને કારણે માથા પર લગાવીએ. હવે આપણે જો વિવેકથી ન કરીએ, બહારના ગંદા હાથ હોય સીધે એમાં નાખી દઈએ તો એ અપવિત્ર ન થઈ જાય, થઈ જાય છે કે એવું છે. એટલે આપણે થોડો વિવેકથી બધું ધ્યાન રાખવું જોઈએ. ચલો આગળ વધીએ. વાત શું ચાલતી હતી આપણી કે જીવ નિરંતર શુભ અશુભ ભાવ કરે છે અને એને કારણે ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. હવે ચાર ગતિરૂપ સંસારમાં એ નરકમાં જાય છે તો ત્યાં કેવી વ્યવસ્થા છે, સ્વર્ગમાં જાય છે તો ત્યાં કેવી વ્યવસ્થા છે, એ બધાનું વર્ણન આપણે અહીંયા ત્રીજા અને ચોથા અધ્યાયમાં આપણને આવશે. તો જો એ ત્રીજા અને ચોથા અધ્યાયમાં બતાવ્યું છે તે ભ્રમણમાં એટલે કે ભવોમાં શરીર સાથે તેમજ ક્ષેત્ર સાથે જીવના કેવા પ્રકારના સંયોગ થાય છે તે અહીં બતાવવામાં આવે છે. ખ્યાલ આવે કે એ ભવોમાં, હવે આપણને હમણાં ચોથા પાંચમા સૂત્રમાં જ આવશે કે નરક ગતિમાં જીવ કેવા દુઃખો ભોગવે છે. તો ત્યાં આવશે કે આવી રીતના નરકમાં જાય તો એના શરીરના ટુકડે ટુકડા થઈ જાય છે. તો શરીરની કેવી વ્યવસ્થા છે, ત્યાં ભૂમિની કેવી વ્યવસ્થા છે અને જીવના પરિણામ કેવા છે. ખ્યાલ આવે ને? બધાનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ત્યાં બતાવવો છે. વાત તો જીવના પરિણામોની જ કરવી છે પણ બતાવશે એ પુદ્ગલની રચનાઓથી. ખ્યાલ આવે? એ અહીં બતાવવામાં આવે છે. માંસ દારૂ વગેરે ભક્ષણનો ભાવ, આકરું જૂઠું, હા હિંસા જૂઠ ચોરી, ધ્યાન આપજો એવી રીતના. માંસ દારૂ વગેરે ભક્ષણનો ભાવ આ હિંસા, આકરું જૂઠું, પછી ચોરી કુશીલ અને લોભ વગેરેના તીવ્ર અશુભ ભાવને કારણે જીવ નરક ગતિ પામે છે તેનું આ અધ્યાયમાં પ્રથમ વર્ણન કર્યું છે. અને પછી મનુષ્ય અને તિર્યંચના ક્ષેત્રનું વર્ણન કર્યું છે. આ ત્રીજા અધ્યાયમાં બે, જે અધોલોક અને મધ્યલોક એનું વર્ણન આવે છે. ચોથા અધ્યાયમાં ઉર્ધ્વલોકનું વર્ણન આખું આવશે. તો પહેલા હાફમાં, આ ત્રીજા અધ્યાયના પહેલા હાફમાં નરકોનું વર્ણન આવે છે અને પછી તિર્યંચનું ને મનુષ્ય એટલે મધ્યલોકનું વર્ણન ત્યાં આવશે. ચોથા અધ્યાયમાં દેવગતિને લગતી વિગતો આપવામાં આવી છે. આ બે અધ્યાયોનો સાર એવો છે, જો આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન આપજો અને આ પોતાના હૃદયમાં રાખજો આખો અધ્યાય આપણે વાંચીએ ત્યારે પણ. આ અધ્યાયનો સાર એવો છે કે જીવના શુભાશુભ વિકારી ભાવોના કારણે જીવને અનાદિથી આ પરિભ્રમણ ચાલી રહ્યું છે અને તેનું મૂળ કારણ મિથ્યા દર્શન છે. માટે ભવ્ય જીવોએ મિથ્યા દર્શન ટાળીને સમ્યક દર્શન પ્રગટ કરવું. સમ્યક દર્શનનું બળ એવું છે કે જેના જોરે ક્રમે ક્રમે સમ્યક ચારિત્ર વધતું જાય છે અને સમ્યક ચારિત્રની પૂર્ણતા કરીને આયુષ્યના અંતે જીવ સિદ્ધ ગતિ પામે છે, પ્રાપ્ત કરે છે. પોતાની ભૂલને કારણે જીવ કેવી પોતાની ભૂલને કારણે જીવની કેવી ગતિ થઈ, તે કેવા કેવા દુઃખોને પામ્યો અને બહારના સંયોગો કેવા થયા, કેવા તથા કેટલા કાળ સુધી રહ્યા તે બતાવવા માટે આ અધ્યાય બે ત્રણ ચાર ગયા છે. ખ્યાલ આવે ને? અધ્યાય બે ત્રણ અને ચાર આ બધા અધ્યાયોમાં વાત કોની કરી કે બહારના સંયોગો કેવા હતા અને એમાં કેવા દુઃખો જીવે ભોગવ્યા, પણ એની પાછળ મૂળ કારણ શું છે કે જીવનું મિથ્યાત્વ. એ મિથ્યાત્વ ભાવ દૂર કરવા માટે આશ્રય કોનો લેવો કે પોતાના શુદ્ધાત્મા એટલે કે પરમ પારિણામિક ભાવ, એટલે કે હું જે ત્રિકાળી આત્મા છું ને બસ હું એવો આત્મા છું એવો કોન્ફિડન્સ એક લાવો, એક એવો અંદરથી હકાર લાવો, બસ એ જ સમ્યક દર્શન છે. બોલો સમર્થભાઈ, કેટલું ઇઝી કામ છે જો. આ જીવ અનાદિકાળથી જીવ છે કે નહીં? અમે લાસ્ટ ટાઈમ પણ સેમ જ વસ્તુ વાત કરી હતી. હું જીવ છું તો પહેલા પણ જીવ હતો ને, અને પછી પણ જીવ રહીશ ને. બસ આટલો નિર્ણય કરવાનો છે કે અરે હું જીવ છું અને મને કઈ થવાનું જ નહીં. કેટલી શાંતિ. બોલો, આપણું કોઈ સર્વસ્વ લૂંટી જાય તો, બધા ધંધા પાણી ઉઠી જાય ને, ચોરી થઈ જાય તો, તોય હું તો જીવ છું ને. ગમે તેટલા ખરાબ ભાવ થઈ જાય, સમજો ક્રૂર ભાવ, કોઈને આપણે આપણાથી કોઈનો પ્રાણઘાત થઈ જાય તો પણ હું તો જીવ છું ને. સમજો કે આ રામચંદ્રજી આદિ હતા, એમને યુદ્ધ આદિ થઈ જાય છે તો યુદ્ધમાં કોઈની હત્યા પણ થઈ જતી હશે કે નહીં? તો કોના બળે મોક્ષે જાય છે? તોય કોઈનો પ્રાણઘાત કરીને કોઈ મોક્ષે જઈ શકે? આવો વિચાર આપણને ન આવે આવે કે નહીં? અરે પણ તોય કોના બળે જીવ મોક્ષે જાય છે? કે ભલે મારાથી આ ભાવ થઈ ગયો અને એનું મને પાપ ખૂબ બંધાયું, પણ તોય વાંધો નહીં, હું તો જીવ છું ને, અને એ પાપનો પ્રાયશ્ચિત હું કરીશ અને હું મારો આશ્રય લઈને મોક્ષે જઈશ. ખ્યાલ આવે છે ને? બસ આટલું કામ છે. કેટલું સિમ્પલ કામ છે કે નહીં? જો આપણે આવું કરીએ છીએ, આપણે શું કરીએ છીએ કે હું જીવ છું એ ભૂલી જઈએ છીએ, અને અરે મેં આવો ભાવ કરી નાખ્યો, મેં આવો ભાવ કરી નાખ્યો, મેં આવો ભાવ કરી નાખ્યો, એમ કરીને ઓલા ભાવ તરફ જ આપણી નજર છે. ખ્યાલ આવે છે ને? એ જે પાપ ભાવ જે સમજો આપણા થઈ ગયા, કોઈના પર ગુસ્સો આવી ગયો, તો આવીને ગયો ને, હવે એને શું વિચાર કર્યા કરે? હવે ત્યાંથી નજર હટાવીને ભલે ઓલો ભાવ મારાથી થઈ ગયો, ભલે એનો પાપ મને લાગ્યું છે, નથી લાગ્યું એમ નથી, પણ એનો પ્રાયશ્ચિત કરીશ. શું કરીશ? કે એનાથી નજર હટાવીને હું આત્મા પર નજર નાખીશ, અને બસ એ આત્મા પર જ નજર રાખીશ તો ઓલા પાપ ધોવાઈ જાય છે, અને પોતે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને અને ભગવાન પણ થઈ જાય. કેટલું સિમ્પલ કામ છે. બોલો, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું સિમ્પલ છે કે નહીં? અરે બહુ સિમ્પલ કામ છે. બોલો ભૈયા, સિર્ફ મેં જીવ ઇતના માનના હૈ, કિતના સિમ્પલ કામ. ઓર બોલો, આટલું સિમ્પલ કામ છે તોય આપણે કર્યું નથી. કર્યું નથી એટલે એમ કહેવાય કે બહુ ડિફિકલ્ટ છે, પણ બાકી ડિફિકલ્ટ છે જ નહીં. દુનિયાથી નજર હટાવીને, દુનિયાથી નજર હટાવીને એટલે કે આ હું નથી એવો નિર્ણય કરીને, બસ હું જીવ છું આટલો નિર્ણય કરવા. જો આગળ વાંચે શું કહે છે, માટે ભવ્ય જીવોએ મિથ્યા દર્શનને ટાળીને સમ્યક દર્શન પ્રગટ કરવું. સમ્યક દર્શનનું બળ એવું છે કે તેના જોરે ક્રમે ક્રમે સમ્યક ચારિત્ર વધતું જાય છે, અને ચારિત્રની પૂર્ણતા કરીને આયુષ્યના અંતે જીવ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. બોલો સમર્થભાઈ, તમારું નામ આવ્યું ને આજે, કે કામ આટલું સિમ્પલ છે કે હું જીવ છું એ નિર્ણય કરો. આટલો નિર્ણય કર્યો ને, બાકીનું બધું કામ ઓટોમેટિકલી થાય છે, કઈ કરવું નથી પડતું. પોતે મુનિ દીક્ષા લેવી નથી પડતી, લેવાઈ જાય છે. આ કપડાં ઉતારવા નથી પડતા, ઉતરી જાય છે. મારે હવે દીક્ષા લઈને સાધના કરવી છે એવો વિકલ્પ કરવો નથી પડતો. અંદરથી એવો વૈરાગ્ય ઉઠે છે કે એમ થાય કે હવે આ કાંઈ નથી જોતું, બસ આમ ફેંકીને ચાલ્યા જાય છે. ક્રમબદ્ધને છોડો ને, અંદરથી એને જીવને એટલી ઉગ્રતા છે પોતાના પુરુષાર્થની, ત્યાં ક્રમબદ્ધ પર નજર જાય ને તો આપણો પુરુષાર્થ ઢીલો પડી જાય. અરે પણ એને અંદરથી એવો નિર્ણય છે, એવો અંદર જોર છે કે અરે હું જીવ છું ને, બાકી કાંઈ જોતું નથી. ખ્યાલ આવે છે ને? સમજો કે આપણે કોઈ, આપણે સમજો ભણી કરીને કોઈ કેપેબલ છોકરો હોય ને આપણો, હા અક્ષયભાઈ, આપણો કોઈ છોકરો સમજો કેપેબલ હોય તો આપણને ચિંતા નથી ને કે એ એનું શું કરશે, સારું કરશે કે ખરાબ કરશે કે શું કરશે. અરે એનું ફોડી લેશે, એનામાં છે ને કેપેબિલિટી, પછી શું ચિંતા. એવી રીતના હું જીવ છું ને, હવે બાકી બધું મારું સારું જ થવા, હવે વિચાર શું કરો. ગુરુદેવ શ્રી કહે ને કે ભાઈ ક્રમબદ્ધ નો નિર્ણય થાય પછી તો એ કોઈ એમ કે ને ક્રમબદ્ધ માં હશે તો કામ થશે, તો ગુરુદેવ શું જવાબ આપે કે એમ નહીં કે પહેલા જેને પોતાના આત્માનો વિશ્વાસ હોય, જેને કેવડીનો વિશ્વાસ હોય તો એમ નક્કી થાય કે ભાઈ કેવડી એના ભાવ જોયા જ નથી. કેમ કે જેને પોતાના આત્માનો વિશ્વાસ આવ્યો હવે બાકી બધું કામ ઓટોમેટિક થવાનું જ છે, કાંઈ ચિંતા નથી. ખ્યાલ આવે ને? જો સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે પોતાની ભૂલને કારણે. જીવની કેવી ગતિ થઈ, તે કેવા કેવા દુઃખોને પામ્યો અને બહારના સંયોગ કેવા થયા, કેટલું કાળ સુધી રહ્યા, તે બતાવવા માટે આ અધ્યાય 2, 3, 4 અહીંયા કયા છે. અને તે ભૂલ ટાળવાનો ઉપાય તે પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં જણાય. જો ભૂલ ટાળવાનો ઉપાય તો પહેલા જ કહી દીધો, હવે આખું એનાલિસિસ કરે છે કે ભૂલને ન ટાળે તો શું થશે. હવે પાછળથી આખું એનાલિસિસ આવશે કે ભૂલ ટાળી દીધા પછી શું થશે. હા, જે આગળના ઓલા સંવર નિર્જરા મોક્ષના સૂત્ર આવશે ને બધા, એમાં મુનિ દશાની એ વાત આવશે ને 10 ધર્મ આવશે ને બધું જ આવશે, તો ત્યાં એની ચર્ચા આખી આગળ અહીંયા કરશે. જો આખી આપણે આ ભૂમિકા બાંધી આ 3જા અધ્યાય, હવે નેક્સ્ટ ક્લાસથી આપણે સૂત્રોની ચર્ચા ચાલુ કરશું. નેક્સ્ટ ક્લાસથી આપણે અહીંયા 3 લોકનો મેપ રાખીને કે જો અહીંયા પહેલી પૃથ્વી, જો અહીંયા બીજી પૃથ્વી, આમાં આટલા બિલ છે, આમાં આટલી અહીંયા આ સ્વર્ગમાં આટલી અહીંયા દેવોની સંખ્યા છે, અહીંયા નારકીના આવા દુઃખો ભોગવે છે, આ બધી ચર્ચા હવે બહાર બહાર નહીં કરશું આપણે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એની પાછળ આ આખા ક્લાસના જે ભાવ છે એ તમે ખ્યાલમાં રાખજો. અને એક વાત ખ્યાલમાં રાખજો કે કામ કેટલું છે, કે હું જીવ છું આટલો જ નિર્ણય કરો. ખ્યાલ આવે છે કે
નહીં?
બેઝિક સમજો. આપણે કોઈ દાગીનો લેવા જઈએ અથવા આપણે કોઈ ઘર લેવા જઈએ તો નિર્ણય કેટલો કરવાનો છે, કે લેવો છે કે નથી લેવો, આટલો જ નિર્ણય છે ને. અને ઘણી વાર તો આમ પહેલી નજર નાખીએ ત્યારે જ નિર્ણય થઈ ગયો છે ને, ત્યારે જ નિર્ણય થઈ ગયો. પણ તોય પછી આપણે આમ ઘરમાં એન્ટર થઈએ એટલે જો આટલા સ્ક્વેર ફીટનું ઘર છે, જો આવો એનો રંગ છે, જો આવો એનો કાર્પેટ એરિયા છે, જો આવી એની લાદી છે, આવો હવા ઉજાસ, બધું ડિટેલમાં વાત કરીએ ને. પણ નિર્ણય કેટલો હતો? એક જ છે, લેવું છે કે નથી લેવું, બસ. એવી જ રીતે અહીંયા નિર્ણય શું કરવો છે કે પેલું જે પરમ પારિણામિક ભાવ જે શુદ્ધાત્મા જે કીધું ને, આ ત્રિકાળી આત્મા એ હું છું, બસ આટલો નિર્ણય કરવાનો. વાત હવે બહારની થશે કે જો તે પાપના ભાવ કર્યા તો તું નરકમાં ગયો, હા, જો તે પુણ્યના ભાવ કર્યા તો તું સ્વર્ગમાં ગયો, આ બધી હવે વાત ચાલશે. પણ ત્યાં નિર્ણય શું કરવાનો છે એને ચૂકતા નહીં. આટલી આપણે ભૂમિકા બાંધી. હવે સૂત્રોની વાત આપણે નેક્સ્ટ ટાઈમથી આગળ કરશું. ચાલો, જીનવાણી સૂત્ર. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રહેં, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકારો, સો વાણી માં સકનો. બોલો જીનવાણી માતનો, અનંત કૃપા નિધાન શ્રી કહન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.